एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
ग्रंथसारना आजना अंकमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી સાહિત્યિક સફરે નીકળી રહ્યા છીએ જે આપણને હજાર વર્ષ પાછળ લઈ જશે, જાપાનના હેયાન કાળના એ ભવ્ય પણ કેને જટિલ દરબારમાં।
હા, અને આપણી ચર્ચાનું કેન્દ્ર છે ઉત્કૃષ્ટ ગાથા ગેન્જી કી કહાની, એટલે કે ધ ટેલ ઓફ ગેન્જી, જેને ઘણા લોકો વિશ્વની પહેલી નવલકથા ગણે છે।
બરાબર,
અને એના રચયિતા
એ છે મુરાસાકી શિકિબુ। લગભગ 978 થી 1114 સીઈ દરમિયાન જીવેલા એક અસાધારણ પ્રતિભાશાળી મહિલા। એ શાહી દરબારમાં મહારાણી શોશીના પરિચારિકા હતા અને એ સમયે હેયાન કાળ એટલે કે 794 થી 1185, એ તો કળા અને સૌંદર્ય શાસ્ત્રનો જમાનો હતો, ખરું ને?
ચોક્કસ, કવિતા, સુલેખન, કપડાની સજાવટ, સુગંધ, આ બધું જ વ્યક્તિની સંસ્કૃતિ અને દરજાનું માપદંડ હતું।
બરાબર, પણ એ જ સમયમાં સ્ત્રીઓ માટે એટલે જ્ઞાન અને જાહેર જીવનના ઘણા દરવાજા તો લગભગ બંધ જ હતા કે ને?
હા બિલકુલ, પણ મુરાસાકી શિકિબુ આમાં અપવાદ હતા। એમના પિતા વિદ્વાન હતા અને એમણે એમની દીકરીની બુદ્ધિ પારખી, હા, એટલે એમને એમના ભાઈ સાથે ચીની શાસ્ત્રો ભણવાની છૂટ આપી, જે એ સમયમાં બહુ જ અસામાન્ય ગણાતું।
અને કદાચ આ જ શિક્ષણે એમને એ દ્રષ્ટિ આપી જેણે ગેન્જી જેવી કૃતિને જન્મ આપ્યો।
સાચી વાત છે।
તો આજે આપણે માત્ર વાર્તાનો સારાંશ નથી લેવાના, પણ એ સમજવાનો પ્રયાસ કરીશું કે હજાર વર્ષ પહેલાં લખાયેલી આ કથા આજે પણ, મતલબ કે માનવ સંબંધો, પ્રેમની પેલી અવિરત શોધ અને આપણા કર્મોના પડઘા વિશે શું ઊંડું સત્ય કહે છે। આકૃતિના ઊંડાણમાં ઉતરીને કેટલાક મોતી જેવા વિચારો તારવવાનો આપણો આશય છે।
તો ચાલો એ દુનિયામાં પ્રવેશ કરીએ। કલ્પના કરો, 10મી-11મી સદીનું હેયાન ક્યો, આજનું ક્યોટો શહેર, શાહી દરબાર, એકદમ પરિષ્કૃત, કલાત્મક, ભપકાદાર, પણ આ બધી ચમકદમકની નીચે છે ને સત્તાના દાવપેચ, સામાજિક બંધનો અને અતૃપ્ત ઈચ્છાઓનો એક અંડરકરન્ટ વહે છે। બરાબર, ચમકતો રાજકુમાર,
નામ જ કેટલું સૂચક છે, પણ એની ચમક પાછળ એક સંઘર્ષ પણ છુપાયેલો છે ને?
બિલકુલ, ગેન્જી છે સમ્રાટ અને તેમની નીચા દરજ્જાની પણ પ્રિય ઉપપત્ની કિરીત્સુબોનો પુત્ર। હવે એની માતાનું નાનપણમાં જ મૃત્યુ થઈ જાય છે દરબારની ઈર્ષ્યાને કારણે, અને પછી રાજકારણના કારણે સમ્રાટ તેને વારસામાંથી દૂર કરી દે છે। રક્ષણ માટે તેને સામાન્ય ગેન્જી અટક આપે છે, એટલે એની આખી જિંદગી છે ને પ્રેમ અને સ્ત્રી સૌંદર્યના એક આદર્શની શોધમાં જ વીતે છે, અને આ શોધનો પાયો એ બહુ રસપ્રદ છે, એ નખાય છે એની સાવકી માં મહારાણી ફુજિત્સુબો પ્રત્યેના તેના પ્રતિબંધિત આકર્ષણથી।
શું કહ્યું, સાવકી માં?
હા, અને એ દેખાવમાં એની મૃત માતા જેવી જ છે।
ઓહો, એટલે આ જ તેની જીવનભરની શોધ અને કદાચ તેના કર્મોનું ઉદ્ગમ સ્થાન બને છે એમ?
બરાબર, અહીંથી જ બધું શરૂ થાય છે।
એટલે શરૂઆત જ એકદમ જટિલ અને કદાચ નૈતિક રીતે પણ થોડી સંદિગ્ધ પરિસ્થિતિથી થાય છે। તો પછી યુવાન ગેન્જી છે કેવો?
યુવાન ગેન્જી એટલે વિરોધાભાસોનું એકદમ પરફેક્ટ મિશ્રણ કહી શકાય। એક તરફ અપ્રતિમ કલાકાર, કવિ, નર્તક, સંગીતકાર, મતલબ હેયાન દરબારનો આઈડિયલ પુરુષ, સંવેદનશીલ છે, મોહક છે, પણ બીજી તરફ પેલી માતાની ખોટમાંથી જન્મેલી એક અતૃપ્ત ઝંખના, એને સ્ત્રીઓની નિરંતર શોધ તરફ દોરે છે, અને આ શોધ ઘડીવાર એને નૈતિક રીતે ખોટા રસ્તે પણ લઈ જાય છે।
એના જીવનમાં આવતી સ્ત્રીઓ વિશે કહો ને થોડું।
હા જો, એક છે લેડી આઓઈ, રાજકીય રીતે ગોઠવાયેલી પત્ની પણ ભાવનાત્મક રીતે બહુ દૂર। પછી છે લેડી રોકુજો, શક્તિશાળી, ઉંમરમાં મોટી અને ખતરનાક રીતે ઈર્ષાળુ પ્રેમિકા।
બાપ રે!
અને પછી છે નાની મુરાસાકી, એક બાળકી જેને ગેન્જી શોધી કાઢે છે અને પોતાની આદર્શ સ્ત્રી બનાવવા માટે એનો ઉછેર કરે છે।
ઓ, આ બધા સંબંધો તો એની જટિલતા વધારતા જ હશે।
ચોક્કસ, અને આ બધામાં પેલો મુખ્ય સંઘર્ષ, ફુજિત્સુબો સાથેનો સંબંધ।
હા, પેલો પ્રતિબંધિત પ્રેમ,
તેનું શું પરિણામ આવે છે ગેન્જીના મનમાં કોઈ દ્વંદ્વ ચાલે છે કે પછી એ માત્ર આવેગમાં જ વહી જાય છે? દ્વંદ્વ તો છે જ, એ કંઈ સાવ નિર્લેપ નથી. ફુજિત્સુબો સાથેના એ ગુપ્ત સંબંધથી એક પુત્રનો જન્મ થાય છે, ભાવિ સમ્રાટ રેઝેઈ.
ઓહો, એટલે આ વાત ગુપ્ત રહે છે.
હા, અને આ સત્ય ગેન્જી અને ફુજિત્સુબો પર જીવનભરના અપરાધ ભાવનો બોજ નાખે છે. અહીંથી જ પેલો ઇંગા એટલે કે કર્મના સિદ્ધાંતનો દોર શરૂ થાય છે, જે આખી નવલકથામાં વણાયેલો રહે છે. ગેન્જીનો આવેગ, એની ક્ષણિક ભૂલો એના લાંબા ગાળાના પરિણામો આવે છે, પેઢીઓ સુધી અસર કરે છે. કથા જેમ આગળ વધે છે તેમ ગેન્જીના યુવાનીના સાહસો દેખાય છે. તેની પત્ની આઓઈનું મૃત્યુ પણ થાય છે, નહીં? અને એ પણ દુઃખદ રીતે.
હા, લેડી આઓઈ ગર્ભવતી બને છે, પણ બાળકને જન્મ આપ્યા પછી તરત જ મૃત્યુ પામે છે.
અને એમાં પેલી લેડી રોકુજોનો હાથ હોવાનું કહેવાય છે. આ મોનોનોકે એટલે કે દુષ્ટ આત્માની વાત શું છે? એ માત્ર અંધશ્રદ્ધા છે કે બીજું કંઈ?
ના, જુઓ, અહીં મોનોનોકે એટલે માત્ર ભૂતપ્રેતની વાત નથી. મને લાગે છે કે લેખિકા મુરાસાકી શિકિબુ આના દ્વારા એક બહુ ઊંડું મનોવૈજ્ઞાનિક સત્ય રજૂ કરી રહ્યા છે.
કેવી રીતે? લેડી રોકુજો જુઓ, અત્યંત ગર્વિષ્ઠ, બુદ્ધિશાળી, શક્તિશાળી સ્ત્રી છે, ભૂતપૂર્વ શાહી રાજકુમારી, પણ પિતૃસત્તાક સમાજમાં ગેન્જીની ઉપેક્ષા અને અપમાન એ સહન નથી કરી શકતી. એની પાસે કોઈ રસ્તો નથી. એટલે એની જે દબાયેલી ઈર્ષ્યા છે, પેલો ક્રોધ છે, એ એટલો તીવ્ર બની જાય છે કે શાબ્દિક રીતે એક વિનાશક શક્તિ બનીને બહાર આવે છે. કદાચ એ સમાજમાં સ્ત્રીના દમિત આવેગો અને શક્તિનો એક ભયાનક પ્રતીક છે, જે આને વ્યક્ત થવાનો બીજો કોઈ માર્ગ જ નથી મળતો.
વાહ, આ તો ખરેખર રસપ્રદ અર્થઘટન છે. એ માત્ર એક ઘટના નથી, પણ સમાજ અને મનોવિજ્ઞાનનું પ્રતિબિંબ છે. સારું, પછી ગેન્જીના જીવનમાં પેલું દેશ નિકાલનો તબક્કો આવે છે, ખરું ને?
હા, એની અવિચારી વર્તણૂક પકડાઈ જાય છે, ખાસ કરીને પિતાની અન્ય ઉપપત્ની સાથેનો એનો સંબંધ. એ વાત રાજકીય હરીફો જાણી જાય છે,
એટલે મોટો કૌભાંડ થવાની શક્યતા.
બરાબર, એ ટાળવા માટે ગેન્જી સ્વેચ્છાએ સુમા અને અકાશીના દૂરના દરિયાકાંઠે દેશ નિકાલ સ્વીકારે છે, અને આ સમય એના માટે બહુ મહત્વનો છે, કસોટીનો પણ અને પરિવર્તનનો પણ.
કેવી રીતે?
કારણ કે પદ અને વૈભવ બધું છીનવાઈ જાય છે. તે એકલતા, મુશ્કેલી અને ઊંડા આત્મમંથનનો અનુભવ કરે છે. અહીં તે જીવનની ક્ષણભંગુરતા, મોનો નો અવરે અને કર્મના સિદ્ધાંત ઇંગ પર ઊંડો વિચાર કરે છે. આ સમયગાળો એને એક બેફિકર યુવાનમાંથી વધુ ગંભીર અને વિચારશીલ માણસ બનાવે છે એમ કહી શકાય. અને દેશ નિકાલમાં જ તે આકાશીની લેડીને મળે છે, એક સંસ્કારી પણ નીચા દરજ્જાની સ્ત્રી, જેનાથી તેને એક પુત્રી પ્રાપ્ત થાય છે.
એટલે દેશ નિકાલ તેરા માટે શ્રાપ નહીં, પણ એક રીતે આત્મશોધનું સાધન બન્યો. પણ શું આ પરિવર્તન કાયમી રહે છે? કારણ કે એ પાછો રાજધાની ફરે છે, સત્તાના શિખરે પહોંચે છે.
હા, રાજકીય પવન બદલાય છે, એને માફી મળે છે. તેનો પેલો ગુપ્તપુત્ર રેઝેઈ હવે સમ્રાટ બની ગયો હોય છે, એટલે ગેન્જીનો પ્રભાવ ચરમસીમાએ પહોંચે છે.
એટલે બધું પાછું મળી જાય છે.
હા, સરકારમાં ઉચ્ચતમ પદ, અપાર સંપત્તિ, પ્રતિષ્ઠા, બધું જ. તે ભવ્ય રોકુજો એસ્ટેટ બનાવે છે, ચાર પાંખવાળો મહેલ, દરેક ઋતુ માટે અલગ, જ્યાં તે તેની મુખ્ય સ્ત્રીઓને રાખે છે. વસંત ક્વાર્ટરમાં લેડી મુરાસાકી, શિયાળુ ક્વાર્ટરમાં અકાશી લેડી વગેરે. આ એને દુનિયાવી સફળતાનું શિખર છે. પણ
હા, આવી ગયું પણ. હા, અને એ પણ શું છે? એટલે બહારની સફળતા શું એ અંદરની શાંતિ નથી લાવતી? આમ બને એ ખરું?
અરે બિલકુલ નહીં. વાત એમ છે કે આંતરિક સંઘર્ષ તો ચાલુ જ રહે છે, અને કદાચ એની સૌથી મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે તે રાજકીય કારણોસર યુવાન ત્રીજી રાજકુમારી સાથે લગ્ન કરવા સંમત થાય છે.
અને આ કોના માટે વિશ્વાસઘાત ગણાય?
આ તેના જીવનના પ્રેમ, જે હંમેશા વફાદાર રહી, એ લેડી મુરાસાકી સાથે મોટો વિશ્વાસઘાત છે.
ઓહ, અને અહીં કર્મનું ચક્ર ફરી વળે છે, ખરું ને?
બરાબર. ત્રીજી રાજકુમારી અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ બાંધે છે અને એક પુત્ર કાઉરુને જન્મ આપે છે.
ઓહ,
હા, હવે ગેન્જીએ એ જ કરવું પડે છે જે તેના પિતાએ તેના માટે કર્યું હતું, બીજાના પુત્રને પોતાના તરીકે ઉછેરવો.
એટલે ઇતિહાસનું પુનરાવર્તન, પેલો રેઝેવાવાળો કિસ્સો.
એકદમ. આ ઘટના તેને તેના ભૂતકાળના કર્મોના ભારનો પૂરેપૂરો અહેસાસ કરાવે છે.
શું આ ઘટના ખરેખર તેને બદલી નાખે છે? શું તે પોતાના કર્મોના પરિણામને સંપૂર્ણપણે સમજે છે કે પછી તે માત્ર પરિસ્થિતિનો ભોગ બનેલો અનુભવે છે? લેખિકા અહીં શું કહેવા માંગે છે? કદાચ એ કે કર્મનું ફળ માત્ર સજા નથી, પણ સમજણ તરફની એક પીડાદાયક યાત્રા છે.
આ એક ખૂબ મહત્વનો પ્રશ્ન છે જેના પર વાંચકે વિચારવાનું રહે છે. કથા કોઈ સીધો જવાબ નથી આપતી, પણ ગેન્જીના પાત્રમાં વધુ ઊંડાણ અને ખિન્નતા જરૂર ઉમેરાય છે, અને આ ખિન્નતા તેના જીવનના અંતિમ તબક્કામાં વધુ ઘેરી બને છે.
કેવી રીતે?
લેડી મુરાસાકી, જેણે વર્ષો સુધી આ ભાવનાત્મક તાણ સહન કર્યું છે, તે બીમાર પડે છે અને
મૃત્યુ પામે છે.
મુરાસાકીનું મૃત્યુ તો ગેન્જી માટે અંતિમ આઘાત હશે.
હા, તે તેને સંપૂર્ણપણે ભાંગી નાખે છે. તેના જીવનનો આધાર, તેનો સાચો પ્રેમ, ભલે તેણે તેને અનેક વાર ઠેસ પહોંચાડી હોય, પણ એ ચાલ્યો જાય છે.
તે જીવનમાંથી રસ ગુમાવી દે છે, દુનિયાથી વિમુખ થઈ જાય છે અને ધાર્મિક કાર્યોમાં શાંતિ શોધવાનો પ્રયત્ન કરે છે. નવલકથા તેના મૃત્યુનું સીધું વર્ણન નથી કરતી, એ પણ રસપ્રદ છે.
સાચે. તો એનો અંત કેવી રીતે આવે છે?
પ્રકરણ 41 પછીનું પ્રકરણ ખાલી છે, જેનું શીર્ષક છે વાદળોમાં અદૃશ્ય, વેનિશ્ડ ઇન ટુ ધ ક્લાઉડ્સ. તેના અંતનું કેટલું કાવ્યાત્મક અને આધુનિક નિરૂપણ છે.
વાહ, પણ વાર્તા ત્યાં અટકતી નથી એમ તમે કહેતા હતા. છેલ્લા 10 પ્રકરણો છે, ઉજી પ્રકરણો, એ ગેન્જી પછીની પેઢી પર છે.
બરાબર. હવે ફોકસ શિફ્ટ થાય છે. કેન્દ્રમાં છે કાઉરુ ગેન્જીનો કથિત પુત્ર, પણ વાસ્તવમાં અનોરસ. એ પોતાની ઓળખના ભાર નીચે દબાયેલો, ખિન્ન અને અનિર્ણાયક છે.
અને બીજો કોણ?
બીજો છે નિયોઉ, ગેન્જીનો પૌત્ર, જે યુવાન ગેન્જી જેવો જ મોહક, આવેગી અને થોડો સ્ત્રીલોલુપ છે. આ પ્રકરણોનો સૂર છે ને, એ પહેલા ભાગ કરતાં વધુ ઘેરો અને નિરાશાવાદી છે. જાણે ગેન્જીના યુગની ભવ્યતાનો પડછાયો માત્ર રહી ગયો હોય.
અને એમાં શું બને છે?
ઉજી ગામમાં રહેતી બે બહેનોના પ્રેમ માટે આ બંને યુવાનો સ્પર્ધા કરે છે, અને સ્પર્ધા દુઃખદ અંત તરફ દોરી જાય છે. જાણે લેખિકા કહેવા માંગતા હોય કે પ્રેમ, પીડા અને માનવીય નબળાઈઓનું ચક્ર પેઢી દર પેઢી ચાલતું જ રહે છે.
પાત્રોની વાત કરીએ તો ગેન્જીની યાત્રા તો આપણે જોઈ આવી, યુવાનથી કર્મના પરિણામોનો સામનો કરતા ખિન્ન માણસ સુધી. તે હેયાન, આદર્શ અને દોષિત માનવનું મિશ્રણ છે. પણ લેડી મુરાસાકીનું પાત્ર મને ખરેખર ખૂબ પ્રભાવિત કરે છે.
હા, સાચી વાત છે.
બાળપણમાં ગેન્જી વારા લેવાયેલી તે એક સ્થિતિસ્થાપક, સમર્પિત અને બુદ્ધિશાળી સ્ત્રી બને છે. તેની પેલી શાંત વેદના અને કૃપા તેને બહુ યાદગાર બનાવે છે.
ચોક્કસપણે. અને ફુજિત્સુબો એ અપ્રાપ્ય આદર્શ અને ગેન્જીના અપરાધ ભાવનું પ્રતીક બની રહે છે. લેડી રુકુજોનો ગર્વ અને ઈર્ષ્યા તેને એક દુઃખદ અને ભયાવહ પાત્ર બનાવે છે. અને કાવરુ તથા નિયુ એ તો જાણે વારસાગત કર્મ અને માનવ દુઃખના ચક્રના સાતત્યને દર્શાવે છે. આ પાત્રોની મનોવૈજ્ઞાનિક જટિલતા જ આ નવલકથાને 1000 વર્ષ પછી પણ જીવંત રાખે છે, મને લાગે છે.
ચાલો હવે મુખ્ય વિષયો પર થોડી વધુ ઊંડી નજર કરીએ. પેલું મોનોનો અવરે વસ્તુઓનું કારુણ્ય, આ માત્ર ઉદાસી નથી ખરું ને?
ના ના, એનાથી ઘણું વધારે છે. એક ક્ષણભંગુરતાનો સ્વીકાર છે, પણ સાથે સાથે એ ક્ષણભંગુરતાને કારણે જ સૌંદર્ય અને પ્રેમને વધુ તીવ્રતાથી અનુભવવાની ભાવના છે.
ઉદાહરણ તરીકે,
જેમ ચેરી બ્લોસમ થોડા દિવસો માટે જ ખીલે છે, એટલે એની સુંદરતા વધુ મૂલ્યવાન લાગે છે. આ ભાવના જીવનના દરેક અનુભવને, સુખ હોય કે દુઃખ, એક કડવી મીઠી ગરિમા આપે છે.
મને લાગે છે કે આજના ઝડપી યુગમાં, જ્યાં બધું જ કાયમી બનાવવાનો પ્રયાસ થાય છે, ત્યાં આ ક્ષણભંગુરતાના સૌંદર્યને સમજવું વધુ પ્રસ્તુત છે.
બરાબર કહ્યું.
અને ઇંગા કર્મનો સિદ્ધાંત એ પશ્ચિમી પાપ અને સજાના ખ્યાલથી કેવી રીતે અલગ પડે છે? હું
જો ગેન્જીમાં કર્મ એ કોઈ દૈવી સજા જેવું નથી લાગતું, એ વધુ કુદરતી નિયમ જેવું છે, કારણ અને અસરની એક અનિવાર્ય શૃંખલા. કાર્યોના પરિણામો છે જે સમય અને પેઢીઓ સુધી ગુંજતા રહે છે. ગેન્જીના કાર્યોની અસર માત્ર તેના પર જ નહીં, પણ મુરાસાકી, ત્રીજી રાજકુમારી, કાઉરુ, નિયોઉ બધા પર પડે છે. તે સંબંધોના જાળા અને જવાબદારીનો બોધ કરાવે છે, એમ કહી શકાય.
અને સ્ત્રી પાત્રો અને તેમના પરના નિયંત્રણો વિશે પણ વાત કરવી જોઈએ. લેખિકા મુરાસાકી શિકિબુ પોતે એક સ્ત્રી હતા. શું તેમની સહાનુભૂતિ તેમના પાત્રોમાં દેખાય છે?
ચોક્કસપણે. હેયાન ઉમરાવ સ્ત્રીઓ ભલે સાંસ્કૃતિક રીતે અત્યંત સુસંસ્કૃત હોય પણ એમનું જીવન કેવું હતું? પડદા પાછળ રહેવાનું, પુરુષોના સ્નેહ પર નિર્ભર રહેવાનું.
હા,
શિકિબુ તેમના સમૃદ્ધ આંતરિક જીવન, તેમની બુદ્ધિ, તેમની ઈચ્છાઓ, હતાશાઓ અને સહનશીલતાને અદ્ભુત સૂક્ષ્મતાથી દર્શાવે છે. લીડી રોકુજોની પેલી મુનુનોકે ભલે ભયાનક હોય પણ તે કદાચ એ દબાયેલી સ્ત્રી શક્તિનો જ એક આવિષ્કાર છે.
અને છેલ્લો મુદ્દો, સૌંદર્યશાસ્ત્ર વિરુદ્ધ નૈતિકતા. શું હેયાન સંસ્કૃતિમાં સુંદરતા એટલી બધી મહત્વની હતી કે તે નૈતિક ભૂલો પર પડદો પાડી શકે?
આ એક મોટો તણાવ છે જે નવલકથામાં સતત ચાલે છે. ગેન્જી પોતે આનું મૂર્ત સ્વરૂપ છે.
કેવી રીતે?
તે કલા અને સૌંદર્યનો પરમ ઉપાસક છે, પણ સૌંદર્યની તેની શોધ તેને ઘણીવાર સ્વાર્થી અને અનૈતિક બનાવે છે. એક સુંદર લખેલી કવિતા કદાચ ક્ષણિક સમાધાન કરાવી શકે, વાતને વાળી શકે,
પણ લાંબા ગાળે?
લાંબા ગાળે નૈતિક પરિણામોથી બચી શકાતું નથી. નવલકથા જાણે પૂછે છે, શું બાહ્ય લાવણ્ય આંતરિક સત્યતાની જગ્યા લઈ શકે?
આ બધા ગહન વિષયોને રજૂ કરવાની શૈલી પણ ક્રાંતિકારી ગણાય છે, ખાસ કરીને પેલો મનોવૈજ્ઞાનિક યથાર્થવાદ.
હા, આ જ ગેન્જીની સૌથી મોટી દેન છે કહી શકાય. મુરાસાકી શિકિબુ પાત્રોના મનમાં ઊંડા ઉતરે છે. તેમના વિચારો, લાગણીઓ, દ્વંદ્વો, વિરોધાભાસો એ બધું એવી રીતે રજૂ કરે છે જે આશ્ચર્યજનક રીતે આધુનિક લાગે છે.
અને વર્ણનકારનો અવાજ
એ પણ બદલાતો રહે છે. ક્યારેક સર્વજ્ઞ હોય, ક્યારેક કોઈ એક પાત્રના દ્રષ્ટિકોણથી બોલે, જાણે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેવું લાગે. પ્રકૃતિના પ્રતીકો, ઋતુઓ, ફૂલો, ધુમ્મસ એ પાત્રોની ભાવનાત્મક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.
અને પેલી કવિતાઓ?
હા, 795 વાકા કવિતાઓ, એ તો જાણે પાત્રોના હૃદયના ધબકારા છે. સંવાદ અને અભિવ્યક્તિનું અનિવાર્ય અંગ છે, માત્ર શણગાર નથી.
આ બધું સાંભળીને લાગે છે કે આ નવલકથાનો અનુભવ ખરેખર ગહન અને હૃદયસ્પર્શી હશે. તે કઈ સ્થાયી છાપ છોડી જાય છે?
મને લાગે છે કે તે એક ઊંડી ખિન્નતાની છાપ છોડી જાય છે, માનવ જીવનની નાજુકતા અને સંબંધોની જટિલતાની સમજ. એમાં ડૂબકી મારવી એટલે જાણે માનવ અનુભવની ધીમી વિશાળ નદીમાં તરવા જેવું છે. પાત્રો એટલા જીવંત લાગે છે કે તેમની ખુશીમાં ખુશી અને તેમના દુઃખમાં દુઃખ અનુભવાય છે. તેની શક્તિ કદાચ તેની શાંતિમાં અને સૂક્ષ્મતામાં રહેલી છે.
અને તેની કાલાતીતતા પણ ખરી જ. 1000 વર્ષ પહેલાંની વાર્તા હોવા છતાં પ્રેમ, ઈર્ષા, મહત્વાકાંક્ષા, પશ્તાવો, કર્મના બંધન, આ બધું આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે.
બિલકુલ.
તે આપણને પોતાના જીવન, સંબંધો અને આપણી પસંદગીઓના પરિણામો વિશે વિચારવા મજબૂર કરે છે. તે યાદ અપાવે છે કે મહાન કથાઓ માત્ર યુદ્ધો કે રાજ્યો વિશે નથી હોતી, પણ માનવ હૃદયના અનંત સંઘર્ષો વિશે હોય છે. આથી જ તેના મનોવૈજ્ઞાનિક ઊંડાણ, સૌંદર્યલક્ષી ભવ્યતા અને માનવ સ્થિતિની સહાનુભૂતિપૂર્ણ સમજ માટે ગેન્જીની કથા આજે પણ વાંચવી જોઈએ.
આ કથા ખરેખર જીવનની ક્ષણભંગુરતા વચ્ચે પ્રેમ અને જોડાણ માટેની આપણી સનાતન શોધને દર્શાવે છે.
અને એ પણ કે આપણા કાર્યો સમયની ધૂળ નીચે દબાતા નથી, પણ પેઢીઓ સુધી તેના પડઘા સંભળાતા રહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.